સમયસાર દ્રવ્યાનુયોગનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ ભગવાન કુમકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં ગાથા 345 થી 348 ચાલે છે. ગાથાનો અર્થ ભાવાર્થ એ બધું આપણે કર્યું છે. હવે આજે આ ગાથાઓ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના પ્રવચનમાંથી કેટલાક અંશ આપણે લઈશું. પ્રવચન રત્નાકર ભાગ 9મો પાના નંબર 288 ગાથા 345 થી 348 ટીકા ઉપરનું પ્રવચન. ટીકાની વાત અહીંયા લીધી છે. જીવ પ્રતિ સમયે સંભવતા એટલે કે દરેક સમયે થતા અગુરુ લઘુ ગુણના પરિણામ દ્વારા ક્ષણિક હોવાથી અને અચલિત ચૈતન્યના અન્વયરૂપ ગુણ દ્વારા નિત્ય હોવાથી કેટલાક પર્યાયોથી વિનાશ પામે છે અને કેટલાક પર્યાયોથી નથી વિનાશ પામતો, એમ બે સ્વભાવવાળો જીવ સ્વભાવ છે. આ વાતને ગુરુદેવ સમજાવે છે કે જીવ પ્રતિ સમયે સંભવતા, પ્રત્યેક સમયે સંભવતા, પ્રતિ સમયે જે પર્યાય નિશ્ચિત સંવિત છે તે સંભવે છે, થાય છે, એમ કહે છે. અને પછી એના દ્વારા ગુરુદેવ ક્રમબદ્ધ પર્યાયની વાત કરે છે અને એ વાતને આપણે આ ગાથાનો વિસ્તાર બધો પતી જાય ત્યાર પછીથી લઈશું. સંભવતા, પ્રતિ સમયે સંભવતા, એમાંથી ગુરુદેવે ક્રમબદ્ધ પર્યાયની વાતને અહીંયા લીધી છે. પણ અત્યારે આપણે એ વાતને લેતા નથી, આપણે મૂળ વાત ઉપર આવીએ. પાના નંબર 289 ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે આત્મામાં એક અગુરુ લઘુ નામનો ગુણ છે, તે ત્રિકાળ છે, પણ તેનું વર્તમાન પરિણામ ક્ષણિક છે. તેનું વર્તમાન પરિણામ ક્ષણિક છે તો તે ક્ષણિક પરિણામ દ્વારા કહે છે જીવ ક્ષણિક છે, એટલે આ જીવનું ક્ષણિકપણું અહીંયા દર્શાવ્યું અને હવે નિત્યપણું દર્શાવે છે. અને અચલિત ચૈતન્યના અન્વયરૂપ ગુણ દ્વારા જીવ નિત્ય છે. ચૈતન્ય 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 એમ ચૈતન્યના સદસ્ય પ્રવાહરૂપ જે અચલિત ચૈતન્ય તેના દ્વારા કહે છે જીવ નિત્ય છે. સદસ્ય પ્રવાહરૂપ એમ શબ્દ ગુરુદેવે લીધા છે. સદસ્ય શબ્દ લગભગ બધાને ખબર હશે, પણ છતાંય એની સ્પષ્ટતા કરું. એક ઉદાહરણ આપીને કે જેમ કે આપણે જંગલ છે તો આપણે જંગલની અંદર તો અનેક પ્રકારના વૃક્ષો હોય, અનેક પ્રકારના ઝાડ હોય, પણ આપણે ત્યારે એને એમ કહીએ કે ઝાડ 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 ઝાડ, એટલા ઝાડ, બીજું કાંઈ નહીં, એટલા વૃક્ષો. હવે વૃક્ષો તો અનેક પ્રકારના છે, પણ એમાં આપણે એને વૃક્ષ તરીકે જોઈએ છીએ. કઈ જાતના વૃક્ષ એમ નહીં, એટલે વૃક્ષ. તો એ શું થયું? એ સદસ્ય છે, એ સદસ્ય પણ થયું. એટલે આ ચૈતન્ય વસ્તુ એવી છે કે એ જ્ઞાન કરે છે, એ ચેતના રૂપે પરિણમે છે, તો એના દરેક સમયના જે પરિણામ છે એ પરિણામ એ ચૈતન્યની અપેક્ષાએ એક સરખા છે. છે પરિણામ જુદા, પણ ચૈતન્યની અપેક્ષાએ એક સરખા છે. એટલે આખા પ્રવાહનો વિચાર કરીએ, બધા જ પરિણામોનો વિચાર કરીએ, એટલે પ્રવાહનો વિચાર કરીએ તો એ ચૈતન્યના સદસ્ય પ્રવાહ રૂપ થાય. ગુરુદેવે ચૈતન્યના સદસ્ય પ્રવાહરૂપ કહ્યું છે એમાં ઘણો ભાવ ભર્યો છે કે આ જીવને ચૈતન્યપણું છે એટલી વાત માત્રથી કામ નહીં થાય. એને આપણે થોડા ઊંડાણથી સમજવું પડશે કે આ ચૈતન્યપણું કઈ રીતે છે અને ક્યારે છે. તો કે ભાઈ, એ ચૈતન્યપણું તો દરેક સમયે છે અને એવા ચૈતન્યના પરિણામ થયા જ કરે છે. એટલે આખો ચૈતન્યનો પ્રવાહ છે. દરેક પરિણામ જુદા છે તે છતાંય ચૈતન્યનો પ્રવાહ તો એમ જ છે. એટલે ગુરુદેવ એમ કે છે કે ચૈતન્યના સદસ્ય પ્રવાહરૂપ, જેમ આપણે જંગલમાં કહ્યું ને કે ઝાડ તો છે, વૃક્ષો તો છે અને જુદા જુદા પ્રકારના છે, પણ ત્યારે આપણે એમ કહીએ છીએ કે બધા વૃક્ષો 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 વૃક્ષો, એમ અહીંયા આ ચૈતન્યના પરિણામ, ચૈતન્યના જ પરિણામ, ચૈતન્યના પરિણામ, ચૈતન્યના પરિણામ, ચૈતન્ય 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 ચૈતન્ય, એમ ચૈતન્યના સદસ્ય પ્રવાહરૂપ જે અચલિત ચૈતન્ય તેના દ્વારા કહે છે કે જીવ નિત્ય છે. આવું જીવનું નિત્યપણું છે. જીવને નિત્ય કહીએ છીએ પણ એ નિત્યતામાં શું પડ્યું છે એની ગંભીરતા આપણે સમજતા નથી. જીવ નિત્ય છે, અવિનાશી છે, એ શબ્દોમાં થોડાક ઊંડા ઉતરવાની જરૂર છે. એ નિત્યપણું તો આવું ચૈતન્યનું નિત્યપણું છે, એમાં તો ચેતના ભરી છે. એ ચેતન ભગવાન આત્મા ચૈતન્ય પણ એ નિત્ય છે, એવી આ નિત્ય વસ્તુ છે. ગુરુદેવ આગળ કહે છે કે કેટલાક પર્યાયોથી વિનાશ પામે છે અને કેટલાક પર્યાયોથી નથી વિનાશ પામતો, એમ આ વસ્તુ સ્વભાવ છે તે બે સ્વભાવ વાળો છે. જીવ સ્વભાવ બે સ્વભાવ વાળો છે. એનો અર્થ શું? કે પ્રતિ સમય પલટતી અને નવી નવી થતી પર્યાયોની અપેક્ષાએ જીવ વિનાશ પામે છે અને કેટલીક પર્યાયોથી એટલે અચલિત નિત્ય રહેતા ચૈતન્યની અપેક્ષાએ, નિત્ય ગુણની અપેક્ષાએ જીવ વિનાશ પામતો નથી. આમાં પર્યાય શબ્દે ગુણ સમજવા, પહેલા પર્યાય શબ્દ જે લીધો છે તે પર્યાય માટે છે અને પછી જે બીજી વખત પર્યાય શબ્દ લીધો એ ગુણ માટે લીધો છે. કેટલીક પર્યાયોથી એટલે અચલિત નિત્ય રહેતા ચૈતન્યની અપેક્ષાએ, એટલે નિત્ય ગુણની અપેક્ષાએ જીવ વિનાશ પામતો નથી. આમાં પર્યાય શબ્દે ગુણ સમજવા, ભેદ પડ્યો છે ને એટલે અહીંયા એ પર્યાય શબ્દ મૂક્યો છે, માટે તેને અહીં પર્યાય કહેવામાં આવી છે, પણ એ ગુણને માટે કહેવામાં આવ્યું છે. જીવ દ્રવ્ય પોતાના ચૈતન્ય ગુણથી વિનાશ પામતું નથી, શાશ્વત અવિનાશી છે, હંમેશા રહેતું અવિનાશી દ્રવ્ય છે. આમ પર્યાય સ્વભાવ અને ગુણ સ્વભાવ, એક પર્યાય સ્વભાવ અને બીજો ગુણ સ્વભાવ. પર્યાય સ્વભાવથી એ નાશવંત છે અને ગુણ સ્વભાવથી તે અવિનાશી છે, નિત્ય છે, એમ બે સ્વભાવ વાળું દ્રવ્ય છે. બે સ્વભાવ વાળું છે છતાં તેને પર સાથે કાંઈ સંબંધ નથી. જો અહીંયા ગુરુદેવે એક વાત મૂકી દીધી, સાથે બે સ્વભાવ છે તો પર્યાય સ્વભાવ છે, તો એ પર્યાય સ્વભાવ પણ જીવનો છે. એ પર્યાય થાય એમાં કંઈ બીજો એમાં કંઈ કરે છે માટે પર્યાય થાય છે એમ નથી. પર્યાય સ્વભાવ પણ જીવનો છે, દ્રવ્ય સ્વભાવ ગુણ સ્વભાવ પણ જીવનો જ છે. એથી કરીને એને કંઈ પર્યાય સ્વભાવ છે એટલે કોઈ પ્રકારે એને અશુદ્ધિ વ્યાપી ગઈ છે, એની અંદર કોઈ પર કાર્ય કરે છે, આવો બધો અર્થ નથી થતો. એને પર સાથે તો કાંઈ સંબંધ છે જ નહીં. પર્યાય સ્વભાવ છે એટલે એને આશ્રવને બંધ થાય છે તો કાંઈ આત્મા મલિન થઈ જાય છે એમ નથી. એ પર્યાય સ્વભાવ છે અને જે આશ્રવને બંધ થાય છે એ બધું પણ પર્યાયમાં જ છે. જે ક્ષણિક પર્યાય છે તો એ બધા બંધ વગેરે જે થાય છે એ પણ બધું ક્ષણિક છે, એને સમયનું બંધન છે, અમુક સમય સુધી જ એ રહે છે, તેથી વિશેષ રહેતું નથી. કોઈ પણ કર્મ બંધાય છે તો એ કર્મને સ્થિતિબંધ હોય છે, એટલે એટલી સ્થિતિ સુધી જ એ રહે છે, એટલે એને કાંઈ પરની સાથેનો સંબંધ છે એમ કેવું નથી. પર્યાય સ્વભાવ છે છતાં એ જીવનો છે, એ સ્વતંત્ર છે. આગળ કહે છે, તેથી જે કરે છે તે જ ભોગવે છે અથવા બીજો જ ભોગવે છે. જે ભોગવે છે તે જ કરે છે અથવા બીજો જ કરે છે એવો એકાંત નથી. આ ચાર વાતને લીધી છે અને ચારે વાતને આપણે તો સમજ્યા છીએ, પણ ગુરુદેવ જે રીતે સમજાવે છે એ રીતે સમજવાનું છે. ગાથાના અર્થ તરીકે સમજ્યા. અહીંયા શું કહે છે કે જીવ દ્રવ્ય પર્યાય રૂપ નિત્ય સ્વભાવ અને અનિત્ય સ્વભાવ એમ બે સ્વભાવ વાળો છે, તેથી જે કરે છે તે જ ભોગવે છે અથવા બીજો જ ભોગવે છે એવો એકાંત નથી. તથા જે ભોગવે છે તે જ કરે છે અથવા બીજો જ કરે છે એવો એકાંત નથી. ગુરુદેવ કરુણા કરીને કહે છે કે ભાઈ આ તો હજુ તત્વ કેવું છે તેનો નિર્ણય કરવાની વાત છે, તેનો અનુભવ કરવો એ તો પછીની વાત છે. પહેલા તો તત્વ કેવું છે, આત્મદ્રવ્ય કેવું છે એ સમજવું, એનો નિર્ણય કરવો, અને પછી એવી જ શ્રદ્ધા કરવી. વિકલ્પ સહિતની શ્રદ્ધા થાય, પણ છતાંય એવી જ પહેલા શ્રદ્ધા કરવી અને પછી અનુભવ કરવો. પહેલા તત્વને સમજ્યા જ નથી તો પછી ક્યાંથી અનુભવ થશે? કે છે જે કરે છે તે જ ભોગવે છે એમ એકાંત નથી. શું કહે છે? જે કરે છે તે જ ભોગવે છે. જો એમ એકાંતે લઈએ તો દ્રવ્ય અપેક્ષાએ તો વાત સાચી પડે કે જે કરે છે તે જ ભોગવે છે. એ દ્રવ્ય અપેક્ષાએ તો બિલકુલ સાચું છે, પણ જે કરે છે તે જ ભોગવે છે એમ એકાંતે કહેવાય નહીં, એમ એકાંતે છે નહીં. શા માટે? કેમ કે પર્યાય અપેક્ષાએ વિચાર કરીએ તો જે કરે છે એ પર્યાય જુદી છે અને જે ભોગવે છે એ પર્યાય જુદી છે. એટલે જે કરે છે તે જ ભોગવે છે એ વાત દ્રવ્ય અપેક્ષાએ બરાબર છે, સત્ય છે, તે છતાંય એને એકાંતે લેવી નહીં. અથવા બીજો જ ભોગવે છે એવો એકાંત નથી. આ પર્યાય અપેક્ષાએ વાત કરી, બીજો જ ભોગવે છે એ વાત પણ સાચી છે. પર્યાય અપેક્ષાએ વિચાર કરીએ તો બીજો જ ભોગવે છે. કરનાર પર્યાય તો ગઈ, એનો તો નાશ થયો, અને પછી ભોગવવા વાળી પર્યાય છે તે જુદી છે. એટલે બીજો જ ભોગવે છે, વાત તો એમ જ છે. પર્યાયને મુખ્ય કરીને જો વિચારીએ તો વાત એમ જ છે. કરવા વાળો જે હતો એ તો ગયો, એ તો મનુષ્યની પર્યાયમાં હતો, એણે તો જે કરવું હતું તે કર્યું, અને ત્યાર પછીથી એ તિરિંજમાં, નારકીમાં કે દેવમાં ગયો, અને જે પાપ કે પુણ્યના બંધ કર્યા હતા એને ત્યાં ભોગવે છે. તો એ ભોગવવા વાળો તો જુદો છે. એટલે એ પર્યાય અપેક્ષાએ તો વાત બરાબર છે, સત્ય છે, પણ એવું એકાંત પણ કરાય નહીં, એવો એકાંત થી લેવાય નહીં. શા માટે? કારણ કે એ પર્યાય અપેક્ષાએ વાત બરાબર છે, પણ દ્રવ્ય અપેક્ષાએ જોઈએ તો જે મનુષ્ય પર્યાયમાં હતો એ જ તિર્યંતની, નારકીની કે દેવની પર્યાયમાં જઈને ભોગવે છે. એટલે એ કોઈ દ્રવ્ય અપેક્ષાએ જુદો નથી. એટલે એકાંતે બેમાંથી એક પણ વાત લેવાય નહીં એમ અહીંયા સમજાવ્યું છે. શું કહે છે? કે જે કરે છે તે જ ભોગવે છે એમ એકાંત નથી, અથવા બીજો જ ભોગવે છે એવો એકાંત નથી. કેમ કે પર્યાય અપેક્ષાએ કાર્ય કરે છે એ એક પર્યાય છે. જો પર્યાય અપેક્ષાએ વિચાર કરીએ તો જે કાર્ય થાય છે તે એક પર્યાય, અને ભોગવે છે એ અન્ય પર્યાય, એ બીજી પર્યાય છે. તથા દ્રવ્ય અપેક્ષાએ જે દ્રવ્ય કરે છે તે જ ભોગવે છે, આમ અનેકાંત છે. જે ભોગવે છે તે જ કરે છે એમ એકાંત નથી. હવે આ ભોગવવાની વાત લઈને એ જ વાતને ફરીથી સમજાવી છે. જે ભોગવે છે તે જ કરે છે, વાત તો સાચી છે, દ્રવ્ય અપેક્ષાએ તો એમ છે, જે ભોગવી રહ્યો છે એણે પૂર્વે એવા કર્મ કર્યા છે, એટલે જે ભોગવે છે એ જ કરનારો છે, જે ભોગવે છે તે જ કરે છે, એ વાત દ્રવ્ય અપેક્ષાએ સાચી છે. છતાં એને એકાંતે લેવાય નહીં, એને એકાંતે ન લેવાય. કેમ કે પર્યાય અપેક્ષાએ જો વિચાર કરીએ તો જે ભોગવે છે એને કર્યું નથી, જે ભોગવી રહ્યો છે જે પર્યાય, એ પર્યાય જુદી છે, એ પરિણામને ભોગવી રહ્યો છે. પણ જ્યારે એવા કર્મના બંધ કર્યા હતા ત્યારે પર્યાય જુદી હતી, એટલે જે ભોગવે છે તે કરતો નથી એવું પર્યાય અપેક્ષાએ છે, તેથી જે ભોગવે છે તે જ કરે છે એમ એકાંત નથી. અથવા બીજો જ કરે છે એવો એકાંત નથી, બીજો જ કરે છે એટલે પર્યાયની અપેક્ષાએ લઈએ તો એ વાત તો બરાબર જ છે કે બીજો જ કરે છે, કરવા વાળો જુદો છે. અહીંયા ભોગવાય છે એ વખતે યાદ કરીએ તો કરવા વાળો તો બીજો હતો, અત્યારે આપણે ભોગવી રહ્યા છીએ મનુષ્યની પર્યાયમાં પુણ્ય અને પાપના ફળને ભોગવી રહ્યા છીએ, તો એની પહેલા પૂર્વે જે કરવા વાળો હતો એ બીજી પર્યાયમાં હતો, કદાચ મનુષ્યની પર્યાયમાં હોય તો પણ એ પર્યાય તો જુદી હતી. એટલે પર્યાય અપેક્ષાએ તો વાત બરાબર છે, બીજો જ કરે છે, આ ભોગવનાર છે એણે કર્યું નથી, પણ આવું એકાંત લેવાય નહીં. કેમ કે દ્રવ્ય અપેક્ષાએ તો એ જ છે, જેણે કર્યું હતું એ જ ભોગવનારો છે, એટલે એકાંતે એ લેવાય નહીં. શું કે છે, જે ભોગવે છે તે જ કરે છે એમ એકાંત નથી, અથવા બીજો જ કરે છે એવો એકાંત નથી. કેમ કે ભોગવે છે અન્ય પર્યાય અને કરે છે અન્ય પર્યાય, એટલે ભોગવવા વાળી પર્યાય જુદી છે અને કરવા વાળી પર્યાય જુદી છે. જ્યારે એ કરે છે ત્યારે જે પર્યાય છે એ જુદી પર્યાય છે, દાખલા તરીકે મનુષ્યની પર્યાય છે, અને એ વખતે એ શુભ કે અશુભ ભાવ કરે છે એટલે પુણ્ય કે પાપના બંધ થાય છે, અને પછી જ્યારે ભોગવવાનું થાય છે ત્યારે જુદી પર્યાય છે, પુણ્યનો બંધ થયો છે અને એ જે દેવલોકમાં ગયો છે તો એ પર્યાય જુદી છે અને ત્યારે તે ભોગવે છે. એટલે એ પર્યાય અપેક્ષાએ વાત બરાબર છે કે જે કરે છે એ ભોગવતો નથી, અથવા તો એમ કહેવાય કે જે ભોગવે છે એ કરવા વાળો નથી. એટલે અન્ય પર્યાય છે તે કરે છે અને અન્ય પર્યાય બીજી પર્યાય છે તે ભોગવે છે. પણ દ્રવ્ય અપેક્ષાએ એ દ્રવ્ય એ જ છે, જે દ્રવ્ય મનુષ્યની પર્યાયમાં રહી અને શુભભાવ કરતું હતું એ જ દ્રવ્ય એ દેવ થઈને એ ભોગવે છે. એટલે દ્રવ્ય અપેક્ષાએ તો બંને એક જ છે, એ જુદું નથી. એટલે આ રીતે દ્રવ્ય અપેક્ષાએ જે કરે છે એ જ ભોગવે છે, અને પર્યાય અપેક્ષાએ જે કરે છે અને જે ભોગવે છે એ જુદા જુદા છે. આવું અનેકાંત છે, આ રીતે અનેકાંત છે. આગળ 290માં પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે, આ શરીર મન વાણી ઇત્યાદિ તો પર છે, પર છે એટલે પોતાથી જુદા છે, તે પોતાના કારણે ટકે છે અને પોતાના કારણે બદલે છે. એટલે કે શરીર જડ છે, પૂતગળનો સ્કંધ છે, મન વાણી એ પણ જડ છે, એ પણ પૂતગળના સ્કંધ છે, એ બધા જીવથી એટલે આત્માથી જુદા છે અને એ બધા ટકીને રહ્યા છે, તો એમાં એ પોતાના કારણે એ ટકીને રહ્યા છે, એમાં બીજું કોઈ દ્રવ્ય એને ટકાવી રાખે છે એમ નથી. ઘણાની માન્યતા એવી છે કે આ આત્મા છે એટલે શરીર ટકી રહ્યું છે, એમ નથી. આત્મા છે એટલે શરીર ટકી રહ્યું છે, આત્મા છે માટે શરીર કામ કરે છે, આત્મા છે માટે શરીર હલનચલન કરે છે, આવી માન્યતા સામાન્યપણે મોટાભાગના લોકોની છે, પણ એમ નથી. શરીર પૂતગળ છે, એ પૂતગળ પરમાણુઓનો સ્કંધ છે અને પૂતગળનું કાર્ય પૂતગળ કરે છે તો કરે છે, એમાં આત્માને શરીરનું કાંઈ કરવાપણું નથી. શરીર એના કાર્ય કરે છે અને એ ટકીને રહ્યું છે અને જેટલો સમય રહેવાનું છે એ બધું એનું કારણ, એમાં આત્મા ત્યાં છે માટે એ રહ્યું છે એમ નથી. એ પૂતગળ પરમાણુઓનું કાર્ય સ્વતંત્ર રીતે થાય છે, એ પૂતગળ પરમાણુઓ ભેગા થયા છે, જુદા પડે છે, શરીરમાં ફેરફાર થાય છે. પેલા બાળક અવસ્થા હતી ત્યારે જેટલા પરમાણુ હતા એમાંના કેટલાક પરમાણુઓ નીકળી ગયા, પછી બીજા પરમાણુ આવ્યા, પછી યુવાવસ્થા થઈ. એટલે દરેક સમયે સમયે એ શરીરમાંથી પરમાણુઓ બદલાયા કરે છે. આ બધું એ એના કારણે થાય છે કે એની સાથે રહેલો આત્મા કરતો નથી, એ બધું એના કારણે જ થાય છે. એટલે શરીરનું, મનનું, વાણીનું એ બધાનું ટકી રહેવું, એનું રહેવું એ એના કારણે જ છે. અને પછી જીવ ત્યાંથી ચાલ્યો જાય છે માટે એ કાંઈ શરીરનો નાશ થઈ જાય છે એમ પણ નથી. એ એવો જ સંયોગ હતો, એવો જ એ સંયોગ હતો. એ પછી પણ શરીરના પૂતગળ પરમાણુમાં તો કાર્ય થઈ જ રહ્યું છે. એ પરમાણુઓનું કાર્ય એ રીતે થાય છે કે એ શરીરના પરમાણુઓ ત્યાં રહ્યા છે, છતાં પણ એમાં ક્રિયાઓ તો થાય છે, એમાં સ્ટીફનેસ આવી જાય છે, સુકાય છે, એ દુર્ગંધ મારે છે. આ બધા જે કાર્યો અંદર થઈ રહ્યા છે એ બધા પૂતગળના કાર્યો છે, એ બધા પૂતગળના કાર્યો છે. એમાં જે ફેરફાર થઈ રહ્યા છે, શરીરને આપણે એમને એમ રાખી મૂકીએ તો જે ફેરફાર થઈ રહ્યા છે એ બધા એના કારણે થઈ રહ્યા છે. એ કંઈ જીવ કરતો નથી. એને દાટી દેવામાં આવે તો એની અંદર જે કંઈ થાય છે એ બધું એના કારણે થાય છે, એને કાંઈ જીવ કરતો નથી. એટલે એને આપણે કાર્ય તરીકે સમજતા જ નથી. શરીરની અંદર જે પછી ફેરફારો થાય છે એ પણ એ પૂતગળ પરમાણુઓનું કાર્ય છે. એવો જો વિચાર કરીએ તો આપણને સહેલાઈથી સમજાઈ જાય કે શરીર શરીરનું કાર્ય કરે છે, પૂતગળ પરમાણુઓ પોતાનું કાર્ય કરે છે. એ વખતે ત્યાં જીવ છે, બસ એટલું જ. અને એને પુણ્યનો ઉદય છે તો જીવ જેવા ભાવ કરે છે એવું જ કાર્ય શરીરમાં થાય છે. અને એને પાપનો ઉદય છે તો જીવ જેવા ભાવ કરે છે એ પ્રમાણે શરીરમાં કાર્ય થતું નથી. જેમ કે એને પેરાલિસિસ થઈ જાય છે, લકવો થઈ જાય છે, ત્યારે પણ જીવ એવા ભાવ તો કરે છે કે હાથ પગ હલાવે, પણ એમ હાથ પગ હલતા નથી. જીવના ભાવ તો એવા છે પણ હાથ પગ હલતા નથી, શરીરનું કાર્ય થતું નથી. એનો અર્થ કે એને પાપ કર્મનો ઉદય છે, એ ઈચ્છે છે એમ શરીર કરતું નથી. અને જ્યારે પુણ્યનો ઉદય છે ત્યારે એ ઈચ્છે છે એ જ પ્રમાણે શરીરમાં પણ કાર્ય થતું દેખાય છે. એ હાથ હલાવવાનો વિચાર કરે છે તો હાથ હલે છે. એટલે એને એમ થઈ જાય છે કે એ જે ઈચ્છે છે એમ જ શરીર કાર્ય કરે છે. ખરેખર એમ નથી. શરીરનું કાર્ય શરીરને કારણે થાય છે, જીવનું કાર્ય જીવ પોતે કરે છે, જીવના ભાવ જીવ પોતે કરે છે. અને શરીર એ વખતે એવું જ કાર્ય કરે અથવા એવું કાર્ય ન પણ કરે, બંને શક્યતા છે. એટલે એ જ રીતે જીવનું શરીરને ટકાવી રાખવામાં કાંઈ ચાલતું નથી. એ ગમે તેટલું ઈચ્છે, ગમે તેટલી એક્સરસાઇઝ કરે, ગમે તેટલી દવાઓ લે, ગમે તેટલી સારવાર કરાવે, તે છતાં શરીરનું જે રીતે થવું હોય તે રીતે જ થાય છે. એટલે અહીંયા સ્વતંત્રતા બતાવી છે કે શરીર, મન, વાણી ઇત્યાદિ એ જીવથી, આત્માથી જુદા છે, એટલે પર છે. અને તે બધા પોતાના કારણે ટકે છે અને એમાં ફેરફાર પણ પોતાના કારણે થાય છે. એટલે કહે છે કે પોતાના કારણે બદલે છે, એની અંદર બદલાવ પણ એના પોતાના કારણે થાય છે. તેમાં આત્મા બિલકુલ કારણ નથી, આત્મા એમાં કાંઈ કરતો નથી. અને એમાં એ ફેરફાર થાય એનું કારણ આત્મા નથી, આત્માના વિભાવ ભાવ પણ એનું કારણ નથી. જે ક્રિયાઓ શરીરમાં થાય એનું કારણ આત્માના ભાવ, આત્માની ઈચ્છા એ નથી. છતાં એની સંભાળ હું કરું છું એમ જે માને છે તે મૂંડ મિથ્યા દ્રષ્ટિ છે. અહીં વિશેષ વાત છે, આત્મા પર્યાય રૂપથી અનિત્ય અને દ્રવ્ય રૂપથી નિત્ય એમ અનેકાંતમય છે. આત્મા દ્રવ્ય રૂપથી અને પર્યાય રૂપથી એની અહીંયા તો વાત કરી છે કે દ્રવ્ય રૂપથી નિત્ય છે અને પર્યાય રૂપથી અનિત્ય છે એમ અનેકાંત છે. છતાં આવું અનેકાંત છે છતાં જે ક્ષણિક પર્યાયને જ પરમાર્થ સત્ય આત્મા માને છે. આપણે તો પર્યાય અને દ્રવ્ય એમ બે મળીને આત્મા કહ્યો છે એમ આપણે આત્માને સ્વીકારીએ છીએ, પણ એને બદલે માત્ર પર્યાયને જ આત્મા તરીકે જાણે અને દ્રવ્યને ગણે જ નહીં, દ્રવ્યને ભૂલી જાય. એટલે કે એક અંશને, જે બદલાતો અંશ છે, જે પર્યાય છે, એને જ આત્મા માને, એ આત્મા નથી એમ નહીં, પણ એ જ આત્મા છે અને બીજો કોઈ આત્મા નથી, એટલે દ્રવ્ય રૂપ આત્માને માને જ નહીં અને માત્ર ક્ષણિક પર્યાયને જ પરમાર્થે સત્ય આત્મા માને છે, એટલે અંશને જ પૂરેપૂરો આત્મા માને છે અને ત્રિકાળી નિત્ય દ્રવ્યને માનતો નથી, તે મૂંડ છે, મિથ્યા દ્રષ્ટિ છે. અને આવી માન્યતા બૌદ્ધ મતની છે. એક સમયની પર્યાયમાં આખું તત્વ માને છે તે મૂંડ છે, મિથ્યા દ્રષ્ટિ છે. પર્યાય તો એક સમયની છે, પર્યાયનું હોવા પણ એક સમયનું છે, પર્યાય એક સમયનું સત છે, એક સમય એનું હોવા પણ છે એ વાત પણ બરાબર છે, એ સાચી વાત છે, સત્ય છે. પર્યાય અપેક્ષાએ જો વિચાર કરીએ તો એ વાત બિલકુલ બરાબર છે, પણ એ કંઈ આખો આત્મા નથી, એમાં આખું આત્મતત્વ આવી જતું નથી. એક સમયની પર્યાયમાં આખું તત્વ માને એ મૂંડ છે, એટલે કે એક સમયની પર્યાય એટલો જ આત્મા માને અને અનંત પર્યાયો અને ન બદલાતું એવું અનંત ગુણોના સમૂહરૂપ દ્રવ્ય એનો વિચાર જ ન કરે, એટલે એ મિથ્યાદ્રષ્ટિ મૂંડ કહેવાય. વસ્તુના એક અંશમાં વસ્તુપણાનો અભ્યાસ કરીને, વસ્તુનો એક અંશ શું છે કે એક સમયની જે પર્યાય એ વસ્તુનો અંશ, એટલે વસ્તુ એટલે આત્મા, આત્માનો એ એક અંશ થયો, તો એ એક અંશની અંદર આખી વસ્તુને માની લેવી, એટલે કે વસ્તુના એક અંશમાં વસ્તુપણાનો અભ્યાસ કરીને એક સમયની અવસ્થામાં જે આખો ત્રિકાળી આત્મા માને છે તે મૂંડ છે, તે અજ્ઞાની છે, તે મિથ્યાદ્રષ્ટિ છે. આપણે બધા પર્યાયનું લક્ષ કરીને પર્યાયને જ જોઈએ છીએ, પર્યાયને જ માનીએ છીએ અને દ્રવ્યને ભૂલી જઈએ છીએ, એટલે એ તો મિથ્યાત્વ થયું. આત્માનું સ્વરૂપ માત્ર પર્યાય જેટલું જેવડું નથી, એ વાતનું અહીંયા પ્રતિપાદન કર્યું છે. અને એ વાત ગુરુદેવ વારંવાર સમજાવી રહ્યા છે કે ભાઈ આ જે વર્તમાન પર્યાય છે એની સાથે રહેલો ભગવાન આત્મા ત્રિકાળી એ મોટી વસ્તુ છે, એનું મહાત્મ લાવીને એની દ્રષ્ટિ કર. તું માત્ર પર્યાયનું જ લક્ષ કરે છે, પર્યાયને જ જાણે છે, તું પર્યાય દ્રષ્ટિ છો અને દ્રવ્યને તો ભૂલી ગયો છો, તો તારા દ્રવ્ય તરફ દ્રષ્ટિ કર, જે બદલાતું નથી, જે શાશ્વત છે, જે ત્રિકાળ રહેવા વાળું છે, જે અનંત ગુણનો સમૂહ છે, જે આનંદનું સ્વરૂપ છે, જે સુખનો સાગર છે, એનું તું લક્ષ કર. એટલા માટે આ બધી ગાથાઓ કહેવામાં આવી છે. બધી ગાથાઓનું તાત્પર્ય તો એક જ છે કે પોતાના સ્વરૂપનું મહાત્મ્ય લાવીને પોતાના સ્વરૂપમાં જવું અને ત્યાં સ્થિરતા કરવી, અને એ જ મોક્ષ માર્ગ છે, એ જ મુક્તિનો માર્ગ છે. અહીંયા આગળ વાત સમજાવે છે, ગાથાની વાત લીધી છે, શુદ્ધ નયની વાત લીધી છે કે શુદ્ધ નયના લોભથી ઋજુ સૂત્ર નયના એકાંતમાં રહીને જે માને છે કે જે કરે છે તે જ નથી ભોગવતો, બીજો કરે છે અને બીજો ભોગવે છે, તે જીવ મિથ્યાદ્રષ્ટિ જ છે. આ વાત તો આપણે સમજ્યા છીએ. ઋજુ સૂત્ર નયમાં એ રીતે વાત છે કે ભૂતકાળની કે ભવિષ્યકાળની પર્યાયની અપેક્ષા વિના માત્ર વર્તમાન પર્યાયને જ વિષય કરે, એની અપેક્ષાથી જ વિચારે, એના દ્રષ્ટિકોણથી જ વિચાર કરવો, એ ઋજુ સૂત્ર નય છે. નય શું છે? એ જ્ઞાનનો અંશ છે, એ દ્રષ્ટિકોણ છે. કયા દ્રષ્ટિકોણથી જોવું? તો કે માત્ર વર્તમાન પર્યાય, એક પર્યાય, એમાં આગળ પાછળની પર્યાય નહીં, એટલે ભૂતકાળની કે ભવિષ્યકાળની પર્યાય પણ નહીં, માત્ર એક વર્તમાન પર્યાય, એક સમયની જે પર્યાય છે એ પર્યાયના દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો એ ઋજુ સૂત્ર નય થાય છે. એટલે એવા ઋજુ સૂત્ર નયના એકાંતમાં રહીને એવું શા માટે એ કરે છે? તો કે એને શુદ્ધ નયનો લોભ છે. શુદ્ધ નયનો લોભ છે એટલે કે એને એમ છે કે જો હું બીજી પર્યાયને એમાં ભેળવીશ, બીજી પર્યાય સાથે જો હું વસ્તુના સ્વરૂપનો વિચાર કરીશ તો ત્યાં અશુદ્ધતા આવી જશે, એટલે એને બીજી પર્યાયને એમાં લેવી નથી. ભૂતકાળની કે વર્તમાન કાળની પર્યાય એમાં એને લેવી નથી. એટલા માટે એ ઋજુ સૂત્ર નયના એકાંતમાં રહીને એમ અહીંયા શબ્દો મૂક્યા છે. એટલે એક જ પર્યાય જે વર્તમાન પર્યાય છે એને વિષય કરીએ તો એ એક જ પર્યાયનો વિચાર થાય. વર્તમાન પર્યાય શું છે? બસ એ વર્તમાન પર્યાય છે એ આત્મા છે. પર્યાય છે એ આત્માનો અંશ છે અને એમાં પણ માત્ર વર્તમાન પર્યાય જ આને તો લેવી છે. વર્તમાન પર્યાય એટલા માટે એને લેવી છે કે એને શુદ્ધ નયથી એ જોવું છે. ખરેખર તો શુદ્ધ નયને એ સમજ્યો નથી એટલે એને એમ શુદ્ધ નયનો લોભ છે. એટલે અહીંયા શબ્દ પણ એવા મૂક્યા છે કે શુદ્ધ નયના લોભથી. પછી શુદ્ધ નયમાં એને એમ વિચાર કર્યો કે જો આગળની પર્યાય અને પાછળની પર્યાય ને બધાનો જો વિષય બનાવવા જઈશ તો પછી શુદ્ધ નય નહીં રહે, તો અશુદ્ધ નય થઈ જશે. એટલે શુદ્ધ નયના લોભથી એ માત્ર એક જ વર્તમાન પર્યાય નો વિષય ને ગ્રહણ કરે છે. એટલે વર્તમાન પર્યાય એક જ પર્યાય, તો એ પર્યાયનો વિષય શું છે? તો અત્યારે દાખલા તરીકે જોઈએ તો વર્તમાન પર્યાયમાં અત્યારે મનુષ્યપણું છે અને એ એક સમયનું મનુષ્યપણું. એ વખતે જે કંઈ કાર્ય કરવામાં આવે એ આત્માએ કર્યું એવી માન્યતા બૌદ્ધની છે. એક સમયમાં વર્તમાન સમયમાં જે થયું જે કર્યું તે કરવા વાળો આત્મા બસ, એટલે એને એ શુદ્ધ નયથી લે છે. એને એવા પ્રકારે એ શુદ્ધ નય ગણે છે કે જેમાં બીજી પર્યાયની અપેક્ષા રહેતી નથી, ભૂતકાળ કે વર્તમાન કાળની પર્યાયની અપેક્ષા રહેતી નથી. આવો એ ઋજુ સૂત્રના એકાંતમાં રહી અને શુદ્ધનયના લોભથી એ વિચાર કરે છે કે આ આત્મા એ એક વર્તમાન પર્યાયમાં જે કરવા વાળો આત્મા બસ તે આત્મા, પછી એ આત્મા તો રહેતો નથી કેમ કે પર્યાયનો નાશ થયો, બીજી ક્ષણે બીજા સમયે બીજી પર્યાય થઈ એટલે પેલો આત્મા નાશ પામ્યો. બીજા સમયની પર્યાય છે એમાં જે આત્મા છે એને એ બીજો આત્મા માને છે અને એ વખતે જે કરે છે એ બીજું કાર્ય કરવા વાળો બીજો આત્મા, એમ અનેક કાર્યો કરવા વાળા અનેક આત્માઓ અને પછી એ કાર્ય થયા તો એને કારણે આશ્રયો અને બંધ થયા અને પછી એ કર્મના બંધનો ઉદય આવ્યો અને પરિણામ આવ્યા તો એને ભોગવવા વાળા પણ એ અનેક આત્માઓ થાય છે. દરેક સમયે સમયે એ ભોગવે છે તો એ સમયે ભોગવવા વાળો એ આત્મા જુદો છે, એ કરવા વાળા આત્માથી એ આત્મા જુદો છે. એટલે દરેક સમયે સમયે ના આત્માને એને લીધા છે, એટલે કે પર્યાયને એ આત્મા તરીકે સ્વીકારે છે. અને આવું બધું કરવામાં શુદ્ધનયના લોભથી ઋજુ સૂત્રના એકાંતમાં રહી અને આવી માન્યતા કરવામાં એ આખા દ્રવ્યને જ ભૂલી ગયો, મૂળ વસ્તુને જ ભૂલી ગયો. આખી મૂળ વસ્તુ જે દ્રવ્ય જે અવિનાશી છે જેનો નાશ નથી થતો, જે ત્રણેય કાળે રહે છે, જે નિત્ય છે, જે અનંત ગુણનો પિંડ છે, એવી મુખ્ય મોટી વસ્તુને ભૂલી ગયો. એ નાની વસ્તુમાં એવો અટવાઈ ગયો કે વસ્તુને ભૂલી ગયો. એને માટે ગુરુદેવે બહુ સરસ ઉદાહરણ આપ્યું છે. આગળ વાત આવે છે કે આખો મોટો સમુદ્ર હોય પણ એ સમુદ્ર ને ઢાંકી દેવા માટે કઈ સમુદ્ર દેવી ચાદરની જરૂર નથી પડતી. તમે તમારી આંખની આગળ માત્ર એક આંગળી રાખો એટલે આખો સમુદ્ર દેખાતો બંધ થઈ ઢંકાઈ જાય. એવી રીતે એક પર્યાયમાં આ જીવ આ બૌદ્ધની માન્યતા વાળો એ એવો ગૂંચવાઈ ગયો કે આખો આત્મા જે આવો સમુદ્ર મહાસાગર જ્ઞાનનો સાગર એને દેખાયો નહીં. કોઈને એમ થાય કે આટલો બધો સૂક્ષ્મતાથી પર્યાયમાં એ ઉતર્યો તો એને આ જે દ્રવ્ય સ્વરૂપ ભગવાન આત્મા એ કેમ નહીં જણાયો હોય? એવું બની શકે? હા, એવું જ બન્યું છે અને આ રીતે બની શકે. તમે આંખની સામે એક નાનકડી આંગળીને રાખી દો તો આખો મહાસાગર દેખાતો નથી. એવી રીતે આ એક સમયની પર્યાયનું લક્ષ્ય કરીને એને આત્મા માનીને આ બૌદ્ધ મતી એમાં એવા ગૂંચવાઈ ગયા કે એને આખો જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા એમને દ્રષ્ટિમાં દેખાયો નહીં. મોટી ભૂલ થઈ ગઈ, બહુ મોટી ભૂલ થઈ ગઈ. આવી વાત અહીંયા તો સમજાવી છે. અહીંયા કહે છે, આગળ વાત લઈએ આપણે, કે શુદ્ધ નયના લોભથી રુજુસૂત્ર નયના એકાંતમાં રહીને જે માને છે કે જે કરે છે તે જ નથી ભોગવતો, જે કરે છે તે જ નથી ભોગવતો, કરવા વાળો છે એ તો ભોગવતો નથી, કેમ કે એ વખતે તો એ કરે છે, એ વખતે એ કરે છે એટલે જે કરે છે એના પરિણામ તો પછી આવવાના છે, એટલે ભોગવવા વાળો તો બીજો છે, એટલે જે કરે છે તે ભોગવતો નથી 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 ને નથી, એમ એમને એકાંત કરવું છે, એટલે કહે છે કે જે કરે છે તે જ નથી ભોગવતો, એ તો નથી જ ભોગવતો, કેમ કે પરિણામ તો પછી આવે, એટલે જે કરે છે તે જ નથી ભોગવતો. એ તો વાત એમના મનમાં બહુ પાકી થઈ ગઈ છે, કોના? બૌદ્ધ મતીઓના મનમાં, એને એ લોકોએ એકાંતે લીધી છે. એ વાત સત્ય છે નથી એમ નહીં, પણ એને એકાંતે લઈ લીધી છે. એટલે કહે છે કે જે કરે છે તે જ નથી ભોગવતો, બીજો કરે છે અને બીજો ભોગવે છે, કરવા વાળો જુદો ભોગવવા વાળો જુદો. આ વાત પર્યાય અપેક્ષાએ સાચી હોવા છતાં એને એકાંતે ન લેવાય, કેમ કે દ્રવ્ય અપેક્ષાએ મોટી વાત પડી છે અંદર કે જે કરવા વાળો છે અને જે ભોગવવા વાળો છે એ દ્રવ્ય એનું એ જ છે, એ દ્રવ્ય પહેલા પણ હતું, અત્યારે પણ છે અને ભવિષ્યકાળમાં પણ એ દ્રવ્ય રહેવાનું જ છે. દ્રવ્ય અવિનાશી છે એટલે જે કરવા વાળું દ્રવ્ય છે એ જ ભોગવવા વાળું પણ દ્રવ્ય છે. આવડી મોટી વાતને આ લોકો ભૂલી ગયા, એટલે એકાંતે એ પર્યાયને જ આત્મા માને છે, ક્ષણિક વસ્તુને જ પૂર્ણ સ્વરૂપ માને છે, એટલે એમની માન્યતા એ સાચી નથી. અને એવી માન્યતા કરવા વાળા બધા જ એવા જ છે, મિથ્યા દ્રષ્ટિ છે. કહે છે કે તે જીવ મિથ્યા દ્રષ્ટિ જ છે. શું કીધું? કે એક સમયની અવસ્થા, અવસ્થાગત દ્રવ્ય, બહુ સ્પષ્ટતા કરી દીધી છે. એક સમયની અવસ્થા, પણ એ અવસ્થા તો દ્રવ્યની છે ને, એટલે એક સમયની અવસ્થા એટલે એવી અવસ્થાગત દ્રવ્ય બીજા સમયે રહે તો શુદ્ધ નયનો નાશ થઈ જાય. આવું કોને લાગે છે? પેલા બૌદ્ધ મતીઓને લાગે છે. શું કહે છે? કે એક સમયની અવસ્થા એટલે એ અવસ્થાગત દ્રવ્યની વાત કરી છે, પણ એમાં એ તો અવસ્થાને જ સમજી રહ્યા છે કે એક સમયની અવસ્થા બીજે સમયે રહે તો શુદ્ધ નયનો નાશ થઈ જાય, કેમ કે તેમાં કાળની ઉપાધિ આવી પડતા, તેમાં કાળની ઉપાધિ આવતા એ અશુદ્ધિ આવી જાય, એમ માનીને એક સમયના અંશમાં જ આખી ચીજ એટલે આત્માને માને છે, એ મિથ્યા દ્રષ્ટિ છે. એ લોકોએ શુક્ર આવું કર્યું, એક સમયની પર્યાયને શા માટે માની? કે જો બીજા સમયની પર્યાયને એમાં લઈશું તો એમાં કાળની ઉપાધિ આવી એટલે એ અશુદ્ધિ આવી, એટલે એમને તો શુદ્ધ નયથી જોવું છે, એકદમ શુદ્ધ નય. એટલે એક સમયની પર્યાયને લીધી, અને એક સમયની પર્યાયને લીધી એટલે એનો અર્થ કે રુજુસૂત્ર નય થયો ત્યાં, રુજુસૂત્ર નયનો વિષય થયો. રુજુસૂત્ર નયનો વિષય કેવી રીતે હોય? રુજુસૂત્ર નયના વિષયમાં એ આગળ પાછળની પર્યાયની અપેક્ષા હોય નહીં, એ જે વર્તમાનમાં જે છે એ નયથી જ કથન કરવામાં આવે. વર્તમાનમાં શું છે બસ એ જ કહેવામાં આવે, એવું કહેવા વાળો જે નય છે એવો દ્રષ્ટિકોણ છે એને રુજુસૂત્ર નય કહેવામાં આવે. વર્તમાનમાં દાખલા તરીકે આપણે એમ લઈએ કે કોક્રોચ લઈએ, તો કોક્રોચમાં એમાં એની લાર્વાની અવસ્થા છે તો એને પછી એમ કહેવાનું કે આ લાર્વા, બસ લાર્વા જ કહેવાનું, પછી એમ નહીં કે એ કોક્રોચ છે અને આગળ વધીને એનું ફોર્મેશન બદલાય છે એ બધું નહીં લેવાનું, બસ એને લાર્વા જ કહેવાનું. બાળક છે તો બાળક જ કહેવાનું, એ બાળક સિવાય બીજું કંઈ ના કહેવાય, એ આત્મા બાળક એમ કહેવાનું. જે વર્તમાન પર્યાય છે એને જ કહેવાની, એ જ વાત, બસ બીજી વાત નહીં, એમાં બીજી પર્યાય આગળ પાછળની એક પણ ઉમેરવાની નહીં, એમ જયારે કથન કરવામાં આવે ત્યારે આપણે એને રુજુસૂત્ર નયથી કથન કર્યું એમ કહેવાય. એ નયને રુજુસૂત્ર નય કહેવામાં આવે છે, કેમ કે આ નય કયો છે? આ પર્યાર્થિક નયની વાત ચાલે છે. નય બે પ્રકારના, દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક નય. એમાં દ્રવ્યાર્થિક નયની વાત જુદી છે અને પર્યાર્થિક નયની વાત જુદી છે. પર્યાર્થિક નયમાં ચાર પ્રકારના પર્યાર્થિક નય કયા? તો એ બધા પર્યાર્થિક નયમાં પર્યાયને મુખ્ય કરીને કહેવામાં આવે છે, અને એમાં પણ આ રુજુસૂત્ર નયની અંદર તો એક જ પર્યાયને લઈ અને વાત કરવામાં આવે કે વર્તમાનમાં જે પર્યાય છે બસ એ જ, તો એ રુજુસૂત્ર નયથી કથન કરવામાં આવ્યું. ત્યારે એ નય રુજુસૂત્ર નય છે. એટલે આમને એમ છે કે અમે શુદ્ધ નયથી વાત કરીએ અને શુદ્ધ નયથી વાત કરવામાં પછી એટલે સુધી પહોંચી ગયા કે જો એની સાથે આ કાળની ઉપાધિ આવશે તો અશુદ્ધિ થઈ જાય, માટે કાળની ઉપાધિને કાઢવી છે. તો કાળની ઉપાધિને કાઢવી હોય તો શું કરે? તો કે બીજી પર્યાય નહીં લો, પછીની પર્યાય નહીં અને પહેલાની પર્યાય પણ નહીં. એટલે એમણે એમ માન્યું કે શુદ્ધ નહીં બરાબર રહેશે. એમના મનમાં એમ છે કે એક સમયની અવસ્થા બીજે સમયે રહે તો પછી શુદ્ધ નહીંનો નાશ થઈ જાય, તેમાં કાળની ઉપાધિ આવતા અશુદ્ધિ આવી જાય. એમ માનીને એક સમયના અંશમાં જ આખી ચીજ દ્રવ્ય ને માને છે, આખી ચીજ આત્માને માને છે, જીવને માને છે. અને આવી માન્યતા કરવાને કારણે એ આખા દ્રવ્યને ભૂલી ગયા. પણ એ તો મિથ્યાત્વ છે. અહીંયા કહે છે આગળ કે અજ્ઞાનીની એક સમયની પર્યાયમાં જ અનાદિથી રમત છે. જો તાત્પર્યભૂત વાત હવે ગુરુદેવ અહીંયા સમજાવે છે, પ્રયોજનભૂત વાત અહીંયા કહે છે. બુદ્ધ મતની વાત તો સમજાવી દીધી, પણ એવી માન્યતા આપણે કઈ રીતે કરી રહ્યા છીએ હવે આપણને સમજાવે છે કે આપણી માન્યતા એ પ્રકારે જ છે. અજ્ઞાનીની એક સમયની પર્યાયમાં જ અનાદિથી રમત છે. એક સમયની પર્યાય પાછળ આખું ધ્રુવ નિત્ય ચૈતન્ય તત્વ પડ્યું છે એની એને ખબર નથી, એને એ ભૂલી ગયો છે. બધાની વાત છે, બધા જ વર્તમાન પર્યાયનું જ લક્ષ્ય કરે છે. વર્તમાન પર્યાયને એ મહત્વ આપે છે, વર્તમાન પર્યાયમાં એ રાચી રહ્યા છે. વર્તમાન પર્યાયની જ રમત છે, વર્તમાન પર્યાય સિવાય બીજું આગળ પાછળ જોતા જ નથી. પર્યાય અપેક્ષાએ પણ પૂર્વની પર્યાયને જ વિચાર કરી અને ભવિષ્યની પર્યાયનો વિચાર કરીને જો કાંઈક આગળ વધે તો પણ એમને સમજાય કે આવી પર્યાયો હતી અથવા થશે, આવી પર્યાયો ભૂતકાળમાં થઈ, મારી ભૂતકાળની પર્યાયો તિર્યંતની કે નારકીની થઈ એવો વિચાર કરે, અથવા તો ભવિષ્યમાં મારા આવા પરિણામને કારણે મારી નારકીની પર્યાય થઈ શકે, આવો પણ જો વિચાર કરે ને તો પણ એથી એવી પર્યાયો ન થાય, એથી બચવા માટે, એવી ગતિથી બચવા માટે એ ધર્મ તરફ વળે, પણ એવો એ વિચાર નથી કરતો. ગુરુદેવ એટલા માટે કહે છે કે અજ્ઞાની માત્ર વર્તમાન પર્યાયમાં જ રહ્યો છે, એ વર્તમાન સિવાય બીજું કાંઈ જોતો જ નથી. અને કેટલાક ફિલોસોફી વાળા તો પછી એમ કહે છે કે ભાઈ તું વર્તમાનને જ જો, વર્તમાન સિવાય બીજું કાંઈ નથી. બૌદ્ધમાં આવી જ વાત છે કે વર્તમાનને જ એ માને છે, બીજા કાંઈ કોઈને માનતા નથી. બૌદ્ધ દર્શન એવું છે. અને ફિલોસોફર કેટલાય એવી વાત કરે છે, એ બધા મૂંડ છે, મિથ્યા દ્રષ્ટિ છે, અજ્ઞાની છે. એમને ખબર જ નથી કે જે ચૈતન્ય તત્વ પડ્યું છે એ તો નિત્ય છે, ધ્રુવ છે. અને એ ચૈતન્ય તત્વ તો દરેક સમયે ચૈતન્ય પણે અનુભવાય છે, પણ એની એને ક્યાં ખબર છે? એની રમત તો અનાદિથી, જ્યારથી જીવ છે ત્યારથી આ વર્તમાન પર્યાયમાં જ છે. એક સમયની પર્યાયની પાછળ જે ગાંડો થયો છે, અરે રે, એ મોટો ત્યાગી થયો, સાધુ થયો, પણ પર્યાય મૂંઢ જ રહ્યો, એ પર્યાયનું જ લક્ષ્ય કરીને રહ્યો, પર્યાયને જ જુએ છે. એને મહાવ્રત આદિના રાગની રૂચિમાં રહીને અંદર રહેલા પોતાના નિત્ય આનંદ ચિદાનંદ સ્વરૂપ અંતઃતત્વને વિસારી દીધું, એવા અંતઃતત્વને એ ભૂલી ગયો, એને એને દ્રષ્ટિમાં લીધું નહીં. અંતઃતત્વ પોતાનું સ્વરૂપ, જે દ્રવ્ય સ્વરૂપ છે, એને એને ખ્યાલમાં લીધું જ નહીં, એવા એ અંતઃતત્વને ભૂલી ગયો. કેવી રીતે ભૂલી ગયો? કેમ કે પર્યાયનું લક્ષ્ય કરીને રહ્યો નહીં. એટલે એક સમયની પર્યાયમાં પણ એ રાચી રહે છે તો પોતાના સ્વરૂપને ભૂલી જાય છે. દરેક સમયે સમયે પર્યાય બદલાય છે અને દરેક પર્યાયમાં જ એ રહે છે, એમ એ પોતે ક્યારેય પોતાના સ્વરૂપને તો યાદ કરતો જ નથી. એટલે અહીંયા કહે છે કે તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં. એનો અર્થ શું? એનો અર્થ એ છે કે આંખની કીકીની સામે એક નાનકડું ચણકલું આવે તો પછી સામે રહેલો મોટો પહાડ પણ દેખાય નહીં. તેમ એક સમયની પર્યાયની રૂચિ એમાં જ દ્રષ્ટિ કરીને એ રહ્યો છે, એની આડમાં એ આખા પોતાના દ્રવ્ય સ્વરૂપને, મહાન આત્માને, ચિદાનંદ ચૈતન્ય ભગવાનને એ ભૂલી ગયો, એને એને દેખ્યો નહીં. એની આડમાં એને પોતાના મહાન ભગવાન આત્મા ચૈતન્ય સ્વરૂપને એને જોયો નહીં, દેખ્યો નહીં. આગળ અહીંયા કહે છે 291માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કે આ દેહ તો ક્ષણિક નાશવંત છે, તેના છૂટવાના કાળે તે અવશ્ય છૂટી જશે. તેની સ્થિતિ પૂરી થઈ જીવ બીજે ચાલ્યો જશે. આ જીવને કર્મનો બંધ છે, આયુષ કર્મનો બંધ છે, તો જેટલું ત્યાં રહેવાનું છે એટલો સમય જ એ શરીર સાથે એ રહેશે. આયુષ કર્મનો બંધ છે, આયુ કર્મ છે, અને એ કર્મની પ્રકૃતિનો ઉદય છે ત્યાં સુધી આ જીવ આ શરીર સાથે રહેશે. પછી એ સ્થિતિ પૂરી થતા, કેમ કે દરેક કર્મને સ્થિતિ બંધ હોય છે, એટલે એની સ્થિતિ પૂરી થતા પછી એ શરીરથી જીવ જુદો બીજે ચાલ્યો જશે. એ શરીરને છોડીને જીવ ચાલ્યો જશે અને આ શરીર, એ શરીરનું તો જે થવાનું છે તે થઈ જશે, એ તો નકામું. ક્યાંય એના પરમાણુ છૂટા પડી જશે અને જીવ તો ક્યાંય બીજે ચાલ્યો જશે. એને આ ભાવમાં તીવ્ર લોભ અને માયા એટલે કપટ એવા આડોડાઈના ભાવ કર્યા હશે તો એ ધૂળમાં તિરિંજમાં જશે. આડોડાઈ કપટ અને આડોડાઈ એટલે સીધે સીધું સરળતાપૂર્વક કાંઈ પણ ન કરવું અને વિચિત્રતાઓ કર્યા કરવી, બીજાઓની સાથે એ રીતે વર્તવું, એ આડોડાઈ. એટલે એણે આ ભાવમાં તીવ્ર લોભ અને માયાના કપટના આડોડાઈના ભાવ કર્યા હશે તો એ ઢોરમાં એટલે તિરિંજમાં જશે. આડોડાઈના ભાવના ફળમાં શરીર પણ આડા એટલે તિરિંજના મળે છે. તિરિંજના શરીર બધા આડા હોય, આડોડાઈ કરી એટલે આડો થયો, ગુરુદેવ એમ કહે છે. અને આવા આવા તો અનંત ભાવ એણે કર્યા છે. એક સમયની પર્યાય જેટલો આત્મા નથી. પહેલી વાત તો આ સ્વીકાર કર કે આ જે પર્યાય છે એટલો આત્મા નથી, તે ત્રિકાળ નિત્ય વસ્તુ છે. અને આમ એણે યથાર્થ માન્યું નહીં, તેથી મિથ્યાત્વના ભાવ સેવી સેવીને એના ફળમાં એ નરકમાં, તિર્યંચમાં, દેવમાં, મનુષ્યમાં એમ ચાર ગતિમાં રઝળ્યો છે. એક સમયની પર્યાયથી અધિક, એક સમયની પર્યાયથી અધિક એવા નિત્ય આનંદ સ્વભાવની દ્રષ્ટિ કર્યા વિના તે ચાર ગતિના ઘોર અતિ ઘોર દુઃખ પામ્યો છે. તેના દુઃખનું કેમ કરીને કથન કરીએ, એ અકથ્ય છે. એણે જે દુઃખ ભોગવ્યા છે એનું તો વર્ણન થઈ શકે એમ નથી, એના દુઃખનું વર્ણન થઈ શકે એમ નથી, એમ કહે છે અહીંયા. એણે ચાર ગતિના ભ્રમણ કર્યા છે, એ નરકના દુઃખો પામ્યો છે અને એ નરકના દુઃખોનું તો વર્ણન થઈ શકે એમ નથી, કેમ કે અનાદિથી છે, એની કોઈ આદિ નથી, અનંત કાળથી આ જીવ છે અને એ ચાર ગતિના ભ્રમણ કરી રહ્યો છે અને એ ચાર ગતિની અંદર દુઃખ સિવાય બીજું કાંઈ નથી. મનુષ્યની ગતિ તો બહુ જ ઓછી મળે છે. મનુષ્યનું પ્રમાણ કેટલું? મનુષ્ય કરતા અસંખ્યાત ગણા તો નારકી છે અને નારકી કરતા અસંખ્યાત ગણા દેવ છે અને દેવ કરતા અસંખ્યાત ગણા તિર્યંચ છે. એટલે મનુષ્યની ગતિ તો બહુ જલ્દી જ મળે, અને એ મળે તો પણ એ બધી સુવિધાઓ મળવી, એટલી સમજ મળવી અને આ બધા નિમિત્તો મળવા, શાસ્ત્રોના નિમિત્તો મળવા, મહાપુરુષોના નિમિત્તો મળવા, એમની વાણી મળવી, આ તો અતિ 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 દુર્લભ છે. આવું તો ક્યારેક જ મળે, કરોડો વર્ષમાં ક્યારેક જ આવું મળે કે જ્યારે આપણને બધી જ અનુકૂળતા હોય, બધી જ સગવડ હોય, આવી વાણી આપણને સાંભળવા મળતી હોય ગુરુદેવની, આવું શાસ્ત્ર આપણને મળ્યું હોય, આપણને એવી સમજ પણ હોય અને એવી રૂચિ પણ હોય, આ બધું મળવું એ તો કરોડો વર્ષમાં એકાદ વખત મળે છે. એટલે આ જીવનને વેડફી નહીં દેવું એમ ગુરુદેવ વારંવાર આપણને સમજાવે છે. અહીંયા કહે છે કે એક સમયની પર્યાયમાં આથી ત્રિકાળી ચીજ છે એવું માનીને શુદ્ધ નયના લોભથી રુજુસૂત્ર નયના એકાંતમાં રહીને જે એમ માને છે કે જે કરે છે તે જ નથી ભોગવતો, બીજો કરે છે અને બીજો ભોગવે છે, એવું જે માને છે તે જીવ મિથ્યા દ્રષ્ટિ જ માનવો. ગુરુદેવ કહે છે કે ભાઈ સૂક્ષ્મ વાત છે, આત્મા બીજે સમય રહે તો કાળની ઉપાધિના કારણે અશુદ્ધતા આવી જશે એમ માનીને વર્તમાન સમય જેટલો આત્મા છે એમ જેવો કલ્પના કરે છે તેવો મિથ્યા દ્રષ્ટિ જ છે. કરુણા કરીને ગુરુદેવ કહે છે કે આ વિતરાગ પરમેશ્વરે કહેલું તત્વ આવું છે, પરને એટલે શરીરને, મનને, વાણીને, સ્ત્રી, પુત્ર, પરિવાર, ધન સંપત્તિ આદિને પોતાનું માને એ તો મૂંડ છે જ, પણ એક સમયની પર્યાય જ હું આખો આત્મા છું એમ એકાંતે માને એ મૂંડ છે, મિથ્યા દ્રષ્ટિ છે. જો મિથ્યા દ્રષ્ટિની વ્યાખ્યા કેટલી લંબાતી જાય છે. આખા સમયસારના પ્રવચનો દરમિયાન ક્યાં ક્યાં મિથ્યાત્વ પડ્યું છે એ ગુરુદેવે જે જે ગાથાઓ આવી ત્યાં ત્યાં એ સમજાવ્યું છે. દરેક ગાથાની સાથે એમણે આપણે કેવા પ્રકારનું મિથ્યાત્વ લઈને બેઠા છીએ એ વાત અહીંયા તો આપણને સમજાવી દીધી છે. આખા સમયસારમાં દરેક વખતે મિથ્યાત્વ તો સમજાવ્યું જ છે ગુરુદેવે. આ પણ મિથ્યાત્વ છે. શું કે એક સમયની પર્યાય જેવડો હું છું એવું માનવું એ મિથ્યાત્વ છે, અને એને એકાંતે માને એ મૂળ મિથ્યા દ્રષ્ટિ છે. એને તો ભવના ભ્રમણ થશે, અનંતકાળ સુધી રખડશે. કારણ કે પર્યાયોનું ક્ષણિકપણું હોવા છતાં પર્યાયવાન, જેમાં પર્યાયો રહી છે એવો પર્યાયવાન અથવા તો પર્યાયી જે ચિત્ત ચમત્કાર આત્મા છે તે તો નિત્ય શાશ્વત જ અંતરંગમાં પ્રતિભાસે છે. દરેક સમયે એ તો ખ્યાલમાં આવે છે, હું કહેતા પોતાને જે જણાય છે એ પોતે ભગવાન આત્મા છે, અને એ ક્યારે નથી, એ વસ્તુ તો અંદરમાં છે, નિત્ય પ્રકાશી રહી છે. ચેતનપણું ક્યારે નથી, જ્ઞાન ક્યારે થતું નથી, દરેક સમયે સમયે એ જ્ઞાન કરે છે. એ ચેતનપણું એ દરેક સમયે છે, અને એને એ અનુભવમાં આવે છે, પ્રતિભાસે છે. આ હું, એ હું કોણ, એ દરેક સમયે હું પણ છે. એ ગમે તે પર્યાયમાં જાય તો પણ એ હું પણ છે. એમાં હું શબ્દની પણ જરૂર નથી. હું શબ્દ વિના દરેક જીવ પોતાને માને છે તે હું પણ જ માને છે. એ કાગડો છે તો પણ એ હું પણ પોતાને માને છે, ગાય ભેંસ છે તો પણ હું પણ માને છે, દેડકો છે તો પણ હું પણ માને છે. ભલે એ વિકલ્પ ન હોય, શબ્દ પણ ન હોય, પણ એ પોતે પોતાને માને છે. એ હું એ કોણ, એ ચૈતન્ય ભગવાન આત્મા છે. અહીંયા કહે છે કે એવો એ આત્મા જે નિત્ય શાશ્વત ચીજ છે, જે અંતરંગમાં પ્રતિભાસે છે, હંમેશા પ્રતિભાસે છે, શાશ્વત પણ એ રહ્યો છે અને હર સમયે એ પ્રતિભાસે છે, એવી એ વસ્તુ છે. એ નિત્ય જ પ્રકાશી રહી છે, નિત્ય જ પ્રકાશી રહી છે, હંમેશા પ્રકાશી રહી છે. કરનારી પર્યાય અને ભોગવનારી પર્યાય બીજી બીજી છે, પણ દ્રવ્ય બીજું નથી. કરનારી પર્યાય અને ભોગવનારી પર્યાય જુદી જુદી છે, પણ દ્રવ્ય બીજું નથી. પર્યાયમાં જે આત્માએ રાગ કર્યો તે જ આત્મા તેનું ફળ એટલે દુઃખ કે સુખ જે છે તે ભોગવે છે. શુભ રાગ કર્યો છે તો એને ભોગવે છે, એ સુખ નથી પણ સુખનો આભાસ છે, એટલે ખરેખર તો એ દુઃખ જ છે. એટલે કહે છે કે પર્યાયમાં જે આત્માએ રાગ કર્યો તે જ આત્મા તેનું ફળ એટલે દુઃખ ભોગવે છે. બીજી પર્યાયમાં ફળ એટલે દુઃખ ભોગવનારો તે જ આત્મા છે, માટે બીજો કરે છે અને બીજો ભોગવે છે, એવી એકાંત માન્યતા જુક્તિ છે, મિથ્યા છે. કરુણા કરીને ગુરુદેવ કહે છે કે ભાઈ, સમ્યક દર્શનની પર્યાય એક સમયની છે, તે ક્ષણિક છે, પરંતુ તેનો જે વિષય છે તે ત્રિકાળી ધ્રુવ નિત્ય આનંદ પ્રભુ છે. હવે જે નિત્ય ધ્રુવ ચૈતન્ય તત્વને સ્વીકારતો નથી તેને સંકિત કેવી રીતે થશે, અને સંકિત વગર એનો સંસાર કેવી રીતે મટશે? હવે વિચાર કરો કે બૌદ્ધ જેવી માન્યતા છે તો પછી એમને મોક્ષ ક્યાંથી થાય? કોઈ માને છે કે બુદ્ધ પણ મોક્ષે ગયા, પણ હવે વિચાર કરો કે એ માન્યતા સાથે બુદ્ધ કેવી રીતે મોક્ષે જાય? જે ત્રિકાળી ધ્રુવને માનતા નથી, અને જેવા ત્રિકાળી ધ્રુવને માન્યા વિના, એનો અનુભવ કર્યા વિના સમ્યક દર્શન પણ થતું નથી, તો પછી આગળ વાત ક્યાંથી બનશે? એટલે એ બધો એમનો શુભભાવ છે, પણ એ મોક્ષે જાય નહીં. અહીંયા 292માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં આરો કહે છે કે જેના જ્ઞાન સ્વભાવમાં ત્રણ કાળ ત્રણ લોકને જાણવાની શક્તિ છે, जेना ज्ञान स्वभाव में त्रण काल त्रण लोक ने जाणवानी शक्ति छे, शक्ति अपेक्षाए बात करी छे। वर्तमान पर्याय नी वात नथी, वर्तमान पर्याय में त्रण काल त्रण लोक ने जाने एवी पर्याय कोणे प्रकट करी छे? केवड़ी भगवाने प्रकट करी छे, तीर्थंकर भगवाने प्रकट करी छे, अरिहंत भगवाने प्रकट करी छे, सिद्ध भगवान ने त्रण काल त्रण लोक नु एक समय में ज्ञान थाय छे। आ बधाने ए पर्याय में प्रकट थयुं छे, पण ए पर्याय में प्रकट थयुं छे तो आव्युं छे, तो अंदर में हतुं ए आव्युं छे, एटले ए शक्ति रूपे दरेक जीव में पड्युं छे। दरेक जीव में ए शक्ति रूपे त्रण काल अने त्रण लोक ने जाणवा नी शक्ति रूपे ए अंदर में पड्युं छे। गुरुदेव एनी वात करे छे के जेना ज्ञान स्वभाव में, कोना ज्ञान स्वभाव में, जीव मात्रना ज्ञान स्वभाव में, दरेक जीवना ज्ञान स्वभाव में, दरेक जीवनो ज्ञान स्वभाव छे। अने ए ज्ञान स्वभाव केवो छे? तो के त्रण काल त्रण लोक ने जाणे एवो छे। जेना ज्ञान स्वभाव में त्रण काल त्रण लोक ने जाणवानी शक्ति छे एवो चित चमत्कार प्रभु तू आत्मा छो। आचार्य कहे छे कि आवो आत्मा अंतरंग में नित्य ध्रुव प्रतिभासे छे। आवो आत्मा अंतरंग में जे एनू लक्ष्य करे छे एने अनुभव में आवे छे कि ए भगवान आत्मा ए चेतन ज्ञान आनंद नो दरियो छे। आचार्य भगवान कहे छे कि आवो आत्मा अंतरंग में नित्य हमेशा जे बदलाया वगरनु तत्व छे ए हमेशा छे 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 ने छे एवो ए ध्रुव प्रतिभासे छे। आवी पोतानी चीज ने न देखता, आवी पोतानी चीज नु लक्ष्य न करता, एक समय नी पर्याय ने आखी चीज मानी तू त्यां रोकाई गयो। आश्चर्य व्यक्त करे छे, अरे भगवान, पाछळ छताय भगवान कहे छे कि आवी पोतानी चीज नु लक्ष्य न करता, आवी पोतानी चीज ने न देखता, एक समय नी पर्याय ने आखी चीज मानी ने तू त्यां रोकाई गयो भगवान। पण ए तो तारी मूंढता छे, अज्ञानता छे। तो आ रीते आपणे टीका उपरना प्रवचनना अंशो पूरा करीए छे। आवती वखते भावार्थ उपरना प्रवचनमांथी अंशो लईशुं। आजनो स्वाध्याय अहींया सुधी राखीए छीए। गुरुदेवे प्रयोजनभूत वात घणी समजावी दीधी। हवे सुखदाम बोलीए।
सुसंत चली दिन रात रहे तदर